એકત્રાના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્ય અને દર્શનના એક બહુ જ મહત્ત્વના વ્યક્તિત્વ મણિલાલ નબુભાઈ દ્વિવેદીના જીવન અને એમના વિચારોની ગહન ચર્ચા કરવાના છીએ.
હા, અને આપણી ચર્ચાનો આધાર રહેશે વિજયરાય વૈદ્યનું એક સરસ વિશ્લેષણ, જે એમના પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખામાં છે. વૈદ્યજી મણિલાલને અભેદ માર્ગ પ્રવાસી તરીકે ઓળખાવે છે અને એમના આખા જીવન કાર્યને એક જ સૂત્ર અભેદાનુભવની આસપાસ જુએ છે.
બરાબર, તો આપણે આ જ વિશ્લેષણના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું કે મણિલાલનું મૂળ દર્શન શું હતું, કઈ કૃતિઓમાં એ દેખાય છે અને ગુજરાતી વિચારધારા પર એમનો પ્રભાવ કેવો રહ્યો. શરૂઆત કરીએ મુખ્ય વિચારથી જ, અભેદાનુભવ. આ શબ્દ એમના માટે કેટલો કેન્દ્રીય હતો?
ખૂબ જ. અભેદાનુભવ એટલે એમ કે અદ્વૈતની અનુભૂતિ, જીવ અને બ્રહ્મ એક જ છે એવો સાક્ષાત્કાર. એમના માટે આ કોઈ ખાલી ફિલોસોફી નહોતી, પણ જીવન જીવવાની રીત હતી, એક દ્રષ્ટિકોણ.
એટલે દરેક વસ્તુને એ આ જ દ્રષ્ટિથી જોતા હતા?
હા, બિલકુલ. વૈદ્યજી સ્પષ્ટ કહે છે કે ધર્મ હોય, નીતિશાસ્ત્ર હોય, કવિતા હોય, ગૃહસ્થ જીવન હોય કે પછી રાજ્યનીતિ હોય, દરેક બાબતમાં સારું શું ને ખરાબ શું એનું માપદંડ જા અભેદનો અનુભવ હતો. આ એકનિષ્ઠા એમ કહી શકાય કે એમના વ્યક્તિત્વને અને એમના કામને સમજવાની ચાવી છે. બધું જ આ એક ધરીની આસપાસ ફરતું હતું.
પણ એમનું જીવન જોઈએ તો એમાં ઘણા ઉતાર ચઢાવ અને વિરોધાભાસ દેખાય છે. નહીં, 1858માં નડિયાદમાં જન્મ્યા અને માત્ર 40 વર્ષ જ જીવ્યા, 1898માં અવસાન.
હા, જીવન ટૂંકું પણ અત્યંત સઘન. મુંબઈમાં ભણ્યા, નોકરી કરી, પછી ભાવનગર કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર રહ્યા
અને છેલ્લો દાયકો વડોદરા અને નડિયાદમાં રાજ્યશ્રિત લેખક તરીકે અને સુદર્શન માસિકના સંપાદક તરીકે.
ખરું, પણ આ બધી જાહેર પ્રવૃત્તિની સાથે અંગત જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી. ગૃહજીવનમાં સંવાદિતાનો અભાવ, મુંબઈમાં અમુક પ્રેમ સંબંધોની ગૂંચવણોની વાતો ચાલેલી, તબિયત સતત નરમ ગરમ રહેતી,
અને અંતે અમુક લોકોની ઈર્ષ્યા અને ટીકાનો પણ ભોગ બન્યા. તો આ બધું એમના ઊંડા દાર્શનિક ચિંતન સાથે કેવી રીતે બંધ બેસે એ થોડું સમજાવો ને.
આ જ તું રસપ્રદ વાત છે. વૈદ્યજી પણ આ વિરોધાભાસ નોંધે છે. જુઓ, જે માણસ શરૂઆતમાં સંસ્કૃતમાં નબળો ગણાતો એ જ પાછળથી ભારતીય તત્વજ્ઞાનનો એટલો મોટો પંડિત બન્યો કે યુરોપ સુધી એની ખ્યાતિ પહોંચી.
આ બદલાવ કેવી રીતે આવ્યો?
એમના આત્મશોધમાં થિયોસોફિકલ સોસાયટીનો ફાળો મહત્વનો રહ્યો. થિયોસોફી, જે પૂર્વ અને પશ્ચિમના ગૂઢ વિદ્યાના સમન્વયનો પ્રયાસ કરતી હતી, તેણે મણિલાલને જાણે એક નવી દિશા આપી.
એટલે એમની બૌદ્ધિક શક્તિને એક આધ્યાત્મિક વળાંક મળ્યો?
હા, એમ કહી શકાય. એમણે પોતાના બુદ્ધિચાતુર્યને આધ્યાત્મિક શુદ્ધિના રંગે રંગ્યો, અને પછી તો એમનું જીવન સાહિત્ય અને તત્વજ્ઞાનની સેવામાં જ સમર્પિત થઈ ગયું. અને એટલે જ દાદાભાઈ નવરોજી અને ગાંધીજીની જેમ એ પણ એ જૂજ ગુજરાતીઓમાં ગણાયા જેમણે વિદેશમાં ભારતની વૈચારિક ધ્વજા ફરકાવી.
વાહ, હવે એમની કૃતિઓ પર આવીએ. એમણે લખ્યું તો ઘણું બધું છે અને જુદા જુદા પ્રકારનું.
વૈદ્યજી તો એમની મુખ્ય કૃતિઓને 14 રત્નો જેવી ગણાવે છે. એમને મુખ્ય ભાગમાં કેવી રીતે વહેંચી શકીએ? મુખ્યત્વે 3-4 વિભાગ પાડી શકાય સરળતા ખાતર. એક તો ગહન તત્વજ્ઞાન અને ધર્મ પરના ગ્રંથો, જેમ કે સિદ્ધાંતસાર છે, ગીતા પરનું એમનું ભાષ્ય છે. બીજું
નીતિ અને રોજિંદા જીવન માટેના લખાણો, જેમ કે બાલવિલાસ અને ચારિત્ર.
ત્રીજું સમાજ અને શિક્ષણ જેવા વિષયો પરનું ચિંતન, નારી પ્રતિષ્ઠા કે શિક્ષણ અને સ્વશિક્ષણ.
અને ચોથો ભાગ એટલે એમનું સર્જનાત્મક સાહિત્ય.
બરાબર, જેમાં એમનું નાટક કાંતા આવે, કવિતાનો સંગ્રહ આત્મનિમજ્જન આવે, અને ગુલાબસિંહ જેવી નવલકથા જે રૂપાંતર છે. અને હા, ભવભૂતિના સંસ્કૃત નાટકોના સરસ અનુવાદો પણ ખરા. અને આ બધા ઉપરાંત સુદર્શન ગદ્યાવલીમાં સંગ્રહાયેલા એમના અસંખ્ય લેખો.
આ યાદી જ એમની વ્યાપકતા દર્શાવે છે. પણ શું આ બધા જ લખાણોમાં પેલો અભેદનો સૂર સંભળાય છે? વૈદ્યજીનો મુખ્ય મુદ્દો તો એ જ છે ને?
ચોક્કસપણે, વૈદ્યજી એ જ વાત પર ભાર મૂકે છે. દાખલા તરીકે એમની સર્જનાત્મક કૃતિઓ લો, નાટક હોય કે કવિતા, એનો મુખ્ય હેતુ પણ ક્યાંક ને ક્યાંક જ્ઞાન આપવાનો કે બોધ આપવાનો જ રહેતો. મનોરંજન કદાચ ગૌણ હતો.
એટલે એમના લખાણોમાં એક પ્રકારની બૌદ્ધિક સઘનતા જોવા મળે, ક્યારેક કદાચ થોડું અઘરું પણ લાગે.
હા, બની શકે, કારણ કે તેઓ વાચકને માત્ર ખુશ કરવા નહોતા માંગતા પણ વિચારતા કરવા માંગતા હતા. એમને ઊંચી બૌદ્ધિક અને આધ્યાત્મિક ભૂમિકા પર લઈ જવા માંગતા હતા, અને એ ભૂમિકા હંમેશા અદ્વૈત દર્શનની જ રહેતી.
સરસ. તો હવે કેટલીક મુખ્ય કૃતિઓ પર થોડું ઊંડાણથી વાત કરીએ. વૈદ્યજીના વિશ્લેષણના આધારે સુદર્શન ગદ્યાવલીથી શરૂ કરીએ. એને એમના ગદ્યનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે. શું ખાસ છે એમાં?
સુદર્શન ગદ્યાવલી એટલે એમના માસિક સુદર્શનમાં છપાયેલા લેખોનો મોટો સંગ્રહ. એમાં જીવનના લગભગ બધા જ મુખ્ય વિષયો, ધર્મ, ગૃહજીવન, રાજ્ય, સાહિત્ય પર એમના વિચારો છે. અને શૈલી, વૈદ્યજી કહે છે તેમ, અત્યંત ગૌરવપૂર્ણ, વેગીલી, ધારદાર અને ઓજસ્વી.
અને કટાક્ષ પણ ધારદાર હતો એમ કહેવાય છે.
હા, બહુ જ. એક ઉદાહરણ યાદ આવે છે, દંભી લોકો વિશે લખે છે. દારૂ અને માંસની દુર્ગંધ મેં લેવેન્ડરથી છુપાવવાની પેઠે માણસો પોતામાં રહેલા દૂષણો તેને પણ દંભ અને આડંબરના લેવેન્ડરથી છુપાવી દેવાનું શીખ્યા છો. સીધો ચોટ કરેવો કટાક્ષ. અને હા, આ જ ગ્રંથમાં પેલી વિવાદાસ્પદ ગુજરાતના લેખકો લેખમાળા પણ છે, જેમાં સમકાલીન લેખકોની આકરી ટીકા કરી હતી.
અને આ બધા લેખો પાછળનો વૈચારિક આધાર તો પેલો અદ્વૈત વેદાંત જ ખરું ને?
સ્પષ્ટપણે જગત અને જીવની મૂળભૂત એકતાનો સિદ્ધાંત. એમનું વલણ ચોક્કસપણે પ્રાચીન ભારતીય અને પૌરસ્ત્ય વિચારધારા તરફી હતું. પણ મહત્વની વાત એ છે કે આ કોઈ ઉપર છલ્લું જ્ઞાન નહોતું. એમણે આ દર્શનને ઊંડાણથી પચાવ્યું હતું, એમના જીવનનો ભાગ બનાવ્યો હતો. એટલે જ એક જ મુખ્ય વિચાર હોવા છતાં એમના લખાણો સૂકા કે નીરસ નથી લાગતા. વિચારો પ્રત્યેની એમની નિષ્ઠા અને ભાષા પરનું અદ્ભુત પ્રભુત્વ એમાં જીવ પૂરે છે.
હવે વાત કરીએ સિદ્ધાંત સારની. આ પુસ્તક લખવા પાછળનો એમનો હેતુ શું હતો?
સિદ્ધાંત સારનો મુખ્ય ઉદ્દેશ, વૈદ્યજી સમજાવે છે તેમ, ભારતીય અદ્વૈત દર્શનના આધારે સર્વમાન્ય એક ધર્મના તત્વ રજૂ કરવાનો હતો. મતલબ કે એક યુનિવર્સલ ધર્મના સિદ્ધાંતો આપવાનો પ્રયાસ હતો. એમાં એમણે સનાતન વૈદિક ધર્મનું તાત્વિક નિરૂપણ કર્યું, પૂર્વ અને પશ્ચિમના દર્શનોની તુલના કરી અને અંતે સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે અદ્વૈત જ સર્વશ્રેષ્ઠ છે, એ જ સાચો અનન્ય પ્રેમ ધર્મ છે.
તો એ સમયે આ પુસ્તકનો પ્રભાવ કેવો રહ્યો હશે?
ખૂબ જ નોંધપાત્ર. જુઓ, એ સમય હતો જ્યારે પશ્ચિમી ભૌતિકવાદ અને સુધારાના નામે આપણા જ મૂળિયા પર પ્રશ્નો ઉઠી રહ્યા હતા. ઘણા શિક્ષિત યુવાનો પોતાની પરંપરાથી દૂર જઈ રહ્યા હતા.
હા, એક પ્રકારની મૂંઝવણ હતી સમાજમાં.
બરાબર. ત્યારે સિદ્ધાંત સાર જેવા પુસ્તકે પહેલીવાર ગુજરાતીમાં વૈદિક ધર્મના સિદ્ધાંતોને તર્કબદ્ધ રીતે, પ્રમાણમાં સરળ ભાષામાં પણ ગહનતાથી રજૂ કર્યા. એણે શિક્ષિત વર્ગને પોતાના ધર્મ અને સંસ્કૃતિનું ગૌરવ પાછું અપાવ્યું, પશ્ચિમી વિચારો સામે એક મજબૂત બૌદ્ધિક જવાબ રજૂ કર્યો.
હા, વૈદ્યજી પેલી સરસ ઉપમા વાપરે છે ને, ગુનેગારના પિંજરામાંથી ન્યાયાધીશના આસન પર.
હા, એ જ. વૈદ્યજી કહે છે કે જાણે અદ્વૈત, જે સુધારકોની ટીકાઓથી ગુનેગારના પિંજરામાં ઊભું હતું, તેને મણિલાલે પુરાવા અને દલીલોથી સજ્જ કરીને ન્યાયાધીશના આસને બેસાડી દીધું. આ બહુ મોટી વાત હતી.
આ તો થઈ ગહન તત્વજ્ઞાનની વાત. પણ તમે એમના નીતિ વિષયક લખાણો, બાલવિલાસ અને ચારિત્રનો પણ ઉલ્લેખ કર્યો. શું એમાં પણ આ જ અદ્વૈતની ઝલક દેખાય છે?
સીધી રીતે નહીં, પણ પરોક્ષ રીતે તો ખરી જ. આ પુસ્તકોનો મુખ્ય હેતુ તો સામાન્ય વાચકો, ખાસ કરીને સ્ત્રીઓ અને યુવાનોમાં નૈતિક મૂલ્યો કેળવવાનો અને સારા ચારિત્ર્યનું ઘડતર કરવાનો હતો. બાલવિલાસ ખાસ સ્ત્રીઓ માટે હતું.
અને ચારિત્ર તો સેમ્યુઅલ સ્માઇલ્સના પુસ્તક પર આધારિત હતું ને?
હા, આધાર એનો હતો, પણ મણિલાલે એમાં ઘણા ભારતીય દૃષ્ટાંતો અને પોતાના મૌલિક વિચારો ઉમેર્યા છે. એટલે એ માત્ર અનુવાદ નથી, એમાં પત્ની ધર્મ, પ્રાર્થના, સાચું માણસપણું, ગૃહજીવન, શૌર્ય, સારા પુસ્તકોનું મહત્વ, દાંપત્ય પ્રેમ, આવા બધા વિષયો પર બહુ સરળ પણ અસરકારક શૈલીમાં લખ્યું છે.
એટલે એ બતાવે છે કે ગહન ચિંતક હોવા છતાં સામાન્ય માણસના નૈતિક જીવન સાથે પણ તેઓ જોડાઈ શકતા હતા.
બિલકુલ. અને એમની એ નૈતિકતાનો પાયો પણ છેવટે તો એમના આધ્યાત્મિક દર્શન એટલે કે અદ્વૈતમાં જ રહેલો હતો. વૈદ્યજી આ પુસ્તકોને ગુજરાતીમાં નીતિ શિક્ષણના ખૂબ સારા ગ્રંથો માને છે.
એમના અન્ય સામાજિક કાર્યોમાં નારી પ્રતિષ્ઠા થોડું વિવાદાસ્પદ રહ્યું હતું એમ તમે કહ્યું, શા માટે?
હા, નારી પ્રતિષ્ઠામાં સ્ત્રીઓનું સ્થાન, શિક્ષણ, અધિકારો વિશેના એમના વિચારો રજૂ થયા છે. એમાંના કેટલાક વિચારો એ સમયના પ્રચલિત સુધારાવાદી મંતવ્યો કરતાં જુદા, કદાચ વધુ પરંપરાગત લાગ્યા, એટલે એના પર ચર્ચા થઈ.
પણ વૈદ્યજી એમાં પશ્ચિમી પ્રભાવની પણ વાત કરે છે ને?
હા, વૈદ્યજી નોંધે છે કે એમાં પશ્ચિમની પોઝિટિવિસ્ટ વિચારધારાનો પ્રભાવ પણ જોવા મળે છે, જે અનુભવ અને તર્ક પર વધુ ભાર મૂકે છે. આ ફરી એ જ દર્શાવે છે કે મણીલાલ પોતાના મંતવ્યો દૃઢતાથી રજૂ કરતા પછી ભલે તે ચર્ચા જગાવે. એમના બીજા પુસ્તકો જેમ કે ચેતનશાસ્ત્ર,
જેમાં પશ્ચિમી મનોવિજ્ઞાન અને ભારતીય યોગનો સમન્વય છે.
હા, અને પ્રાણ વિનિમય, જેમાં મેસમેરિઝમ જેવી પ્રાણશક્તિની વાત છે. આ બધા પુસ્તકો પણ એમનો એ જ પ્રયાસ દર્શાવે છે, જુદા જુદા જ્ઞાન ક્ષેત્રોને પોતાના અદ્વૈતના વ્યાપક માળખામાં સમાવવાનો.
સરસ. હવે એમની સર્જનાત્મક કૃતિઓ તરફ આવીએ. શું તેઓ એક મહાન કવિ કે નાટ્યકાર પણ ગણાય? પ્રોફેસર બક ઠાકોરનો મત તો એવો હતો કે એમની સર્ગશક્તિ મધ્યમ જ હતી.
હા, ઠાકોરનો એ મત જાણીતો છે અને વૈદ્યજી પણ એનો ઉલ્લેખ કરે છે. પણ તેઓ તરત જ ઉમેરે છે કે મણીલાલની સર્જનાત્મક કૃતિઓનું ઐતિહાસિક મહત્વ ઓછું નથી. દાખલા તરીકે એમનું નાટક કાંતા.
હા, કાંતા વિશે કહો.
એને એ સમયનું પહેલું એવું મૌલિક ગુજરાતી નાટક ગણવામાં આવ્યું જે સંસ્કૃત અને અંગ્રેજી નાટ્ય પરંપરાથી ઘડાયેલી રસિકોની રૂચિને સંતોષી શકે. વનરાજ ચાવડાની કથા પર આધારિત છે.
વિષય શું છે મુખ્યત્વે?
મુખ્ય વિષય નિઃસ્વાર્થ પ્રેમ, સ્વામી ભક્તિ અને છેવટે નીતિનો વિજય. અને એના પાત્રો સુરસેન, કાંતા, રત્નદાસ, તરલા એ સમયના બીજા નાટકો કરતાં વધુ જીવંત અને મનોવૈજ્ઞાનિક ઊંડાણવાળા હતા. ભલે આજની દ્રષ્ટિએ એમાં અમુક ખામીઓ દેખાય, પણ એણે ગુજરાતી નાટ્ય સાહિત્યને એક નવો રસ્તો ચીંધ્યો.
અને એમનો કાવ્યસંગ્રહ આત્મનિમજ્જન, એની શું ખાસિયત ગણાય?
આત્મનિમજ્જન તો ગુજરાતી દાર્શનિક કવિતામાં એક માઇલસ્ટોન છે. વૈદ્યજી એને ઉચ્ચ કોટીની ફિલોસોફિકલ કવિતાનો વિરલ સંગ્રહ કહે છે. એમાં પેલી જાણીતી પંક્તિઓ છે, કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.
હા, અને ગગને આજ પ્રેમની ઝલક છાઈ રહી, અબ તો સખી નહીં બોલું.
બરાબર. આ કવિતાઓમાં મણીલાલની અદ્વૈત માટીની જે તીવ્ર ઝંખના છે, ઈશ્વરમાં એકાકાર થવાની ભાવના છે, સંસારના પ્રેમની મર્યાદાઓ અને એમાંથી ઉદ્ભવતી વેદનાનું જ્ઞાન દ્વારા ઊંચે ઉઠવું, આ બધું બહુ જ કલાત્મક રીતે વ્યક્ત થયું છે. વૈદ્યજી એક સરસ શબ્દ વાપરે છે, એમાં અતિન્દ્રિય પદાર્થના સૂચનનો રસ છે. મતલબ કે જે ઇન્દ્રિયોથી પર છે એને ઇશારામાં, સૂચનમાં કહેવાની કળા.
અને પેલી નવલકથા ગુલાબસિંહ,
એ તો રૂપાંતર હતી ખરું? હા, એ અંગ્રેજ લેખક બુલવર લિટનની ઝેનોની પર આધારિત છે. પણ મણીલાલનો હેતુ ખાલી વાર્તા કહેવાનો નહોતો. એમણે આ વાર્તા પસંદ કરી કારણ કે એમાં યોગ, અમરત્વ, આધ્યાત્મિક શક્તિઓ જેવા વિષયો હતા જે એમને પોતાના દર્શન સાથે સુસંગત લાગ્યા.
એટલે વાર્તાના માધ્યમથી વેદાંત સમજાવવાનો પ્રયાસ?
બિલકુલ. એટલે જ વૈદ્યજી કહે છે કે આ નવલકથાનું સાચું મૂલ્ય એના સીધા ઉપદેશમાં નથી, પણ એના ધ્વનિમાં છે, એના ગર્ભિત અર્થમાં છે. આ ફરી એ જ વાત સાબિત કરે છે કે મણીલાલ માટે સાહિત્ય પણ અભેદ માર્ગ સુધી પહોંચવાનું એક સાધન જ હતું.
તો આ બધી ચર્ચા પરથી મણીલાલનો એકંદર પ્રભાવ શું ગણી શકાય? ગુજરાતી વિચાર જગત અને સાહિત્ય પર એમનો વારસો શું છે?
વૈદ્યજી એમને એમના સમયના શિક્ષિત વર્ગના બુદ્ધિપ્રવણોના એક ભાવના સંપન્ન નેતા તરીકે જુએ છે. પોતાના માસિક સુદર્શન અને ગ્રંથો દ્વારા લગભગ 13 વર્ષ સુધી એમણે ગુજરાતના બૌદ્ધિક જીવનને માર્ગદર્શન આપ્યું એમ કહી શકાય.
એટલે એમણે એક દિશા ચીંધવાનો પ્રયત્ન કર્યો.
હા, ધર્મ હોય, સમાજ સુધારો હોય કે સાહિત્ય હોય, દરેક ક્ષેત્રમાં એમણે જે વિચારો ચાલી રહ્યા હતા તેને પોતાની રીતે સમજ્યા, પડકાર્યા અને એ બધાને પ્રાચીન ભારતીય અદ્વૈત દર્શનની જે મુખ્ય ધારા હતી એમાં વાળવાનો એક સભાન પ્રયાસ કર્યો.
તો એમનું સૌથી મોટું યોગદાન શું ગણવું?
મને લાગે છે, અને વૈદ્યજી પણ એ તરફ ઇશારો કરે છે, કે એમનું સૌથી મોટું પ્રદાન વેદાંત જેવા ગહન અને ક્યારેક શુષ્ક ગણાતા દર્શનને નીતિ અને ઉચ્ચ પ્રેમ સાથે જોડવાનું હતું. એમણે સુધારા માટે એક એવું તત્વજ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો જે પશ્ચિમનું આંધળું અનુકરણ ન હોય, પણ આપણા મૂળમાં રહીને નવીન પડકારોનો સામનો કરી શકે.
અને આ જ દ્રષ્ટિ એમની કવિતા અને સાહિત્ય વિચારમાં પણ દેખાય છે.
હા, એમની કવિતા અદ્વૈતના તાર પર રણકી અને એમનું સાહિત્ય વિચાર પણ મુખ્યત્વે શાસ્ત્રલક્ષી બન્યો. મતલબ કે સાહિત્યનું મૂલ્યાંકન પણ તેઓ ભારતીય શાસ્ત્રીય સિદ્ધાંતો, ખાસ કરીને અદ્વૈતની દ્રષ્ટિએ જ કરતા. આચાર્ય આનંદશંકર ધ્રુવે એમના અવસાન પર કહ્યું હતું ને કે જાણે ગુજરાતનો એક ભૂમિયો, એક માર્ગદર્શક ચાલ્યો ગયો. વૈદ્યજી એમને ગુજરાતના વિરલ જ્ઞાનવીર કહે છે, અને યોગ્ય જ છે.
તો આ બધી વાતનો નિચોડ શું કાઢી શકીએ? મણિલાલ દ્વિવેદીને આપણે મુખ્યત્વે કઈ રીતે ઓળખવું જોઈએ?
મારા ખ્યાલથી મુખ્ય વાત એ છે કે મણિલાલનું આખું જીવન અને એમનું બધું જ લેખન કાર્ય એ અદ્વૈત પર આધારિત એક સુસંગત જીવનદૃષ્ટિ શોધવા અને એને વ્યક્ત કરવા માટેની એક સતત તીવ્ર બૌદ્ધિક અને આધ્યાત્મિક યાત્રા હતી.
અને એમણે પોતાના સમયના જે મોટા પડકારો હતા, જેમ કે પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ, સમાજ સુધારાની વાતો, એની અને આપણી પ્રાચીન જ્ઞાન પરંપરા વચ્ચે એક પુલ બાંધવાનો પ્રયત્ન કર્યો.
બરાબર. એમણે માત્ર ભૂતકાળનું ગૌરવ જ ન કર્યું, પણ એ પ્રાચીન જ્ઞાનને વર્તમાન માટે ઉપયોગી, પ્રસ્તુત બનાવવાની કોશિશ કરી. એ સમયના બુદ્ધિજીવીઓને એક મજબૂત વૈચારિક અને આધ્યાત્મિક પાયો પૂરો પાડવાનો એમનો પ્રયાસ ખરેખર નોંધપાત્ર હતો.
વૈદ્યજી અંતમાં જે કહે છે એ પણ વિચારવા જેવું છે.
હા, કે મણિલાલનો વારસો એટલો ગહન અને વ્યાપક છે કે ક્યારેક આપણે એને પૂરો સમજી શકતા નથી, અથવા તો એ વિસરાઈ જાય છે. આ કદાચ એમની મહાનતા પણ બતાવે છે અને આવા ઊંડાણને ગ્રહણ કરવાની આપણી ક્યારેક મર્યાદા પણ બતાવે છે.
ચોક્કસ. અને શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે અહીં અટકીએ. શું મણિલાલના આ અભેદ માર્ગના દર્શનની, એમના પ્રાચીન અને આધુનિક વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસની આજના આપણા અત્યંત વહેંચાયેલા અને જટિલ સમયમાં કોઈ પ્રેલેવન્સ હોઈ શકે? એમના વિચારોમાંથી આજે આપણે શું શીખી શકીએ? આ પ્રશ્ન પર વિચારવા જેવો ખરું. આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.